ॐ नमः सिद्धेभ्यः नमो अरिहन्तारम् नमो सिद्धानं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सौवसाहुणं नमासमये साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिते आत्म भावनानु ज्यां धोध वहे छे एवो ए परम पवित्र अपूर्व अवसर नामनो काव्य छे अने एमा धीमे धीमे आपने 14 गुणिस्थान नी वात अहिया करी छे अने ए गुणिस्थानो नी चर्चा मा आपने कया गुणिस्थान मा छी अत्यारे वाचवा मा वाचवा मा कया गुणिस्थान मा छीए छठा सातमा गुणिस्थान मा आपने छीए अने छठा सातमा गुणिस्थान एटले स्वानुभवना वैभवनु प्रत्यक्षीकरण चौथा गुणिस्थान मा स्वानुभव प्रगट थयो तो पण जगत ने एनो तेज देखाय एवो नहोतो गुप्त हतो जठर अग्नि नी जेम छो हतो अंदर मा तो चाले पण बाहर कोई ने खबर ना पड़े अने हवे केवो थई गयो छे छठा सातमा गुणिस्थान ने कर्मो ना जंगल ने आम खतम करवा माटे दावानल नी जेम थई गयो आवो तेज हाँ इतले हवे प्रगट देखाय प्रत्यक्ष देखाय अने एवो वैभव देखाय कि शू जैन शू अजैन अरे शू त्रियंच त्रियंचो पण मुनिराजोना प्रभाव ने जोईने एक घाट ऊपर हाथी सिंह गाय हरण बद्दा एक घाट ऊपर आवी जाए एम वृक्षो पण छो छो ऋतुओना फल एक साथ अर्पण करीने एमनी अंतरंग पुरुषार्थ नी तीव्रता ने मानो बधावे होय छे के शास्त्रो वर्णन आवे ना कि जे मुनिराज झाड़ ऊपर बेसेला था जे बगीचा मा था छो ऋतुओना फल एक साथ खिले विचार करो फ्रोजन वगर ना आजे पण मळे छे पण आजे बधा फ्रोजन वाला मळे त्यां कुदरती એ ઝાડ ઉપર તમારા કેરી લાગે ને બ્લેકબેરી લાગે આવું હે ને તો આખી કુદરત આખી સૃષ્ટિ એમના અંતરંગ પુરુષાર્થને માનો વધાવે છે એમની શીતલતાને એમની શાંતિને અનુભવે છે હવે એવા દશાની આપણે વાત કરી રહ્યા છીએ જેમાં છઠ્ઠા નંબરનો પદ આપણે ચાલુ કર્યો હતો એકવાર જરા એને વાંચીએ હા પછી એની નીચેની બે પંક્તિ આપણે લેવાનું છે આ પંચ વિષય રાગ દ્વેષ વિરહિતતા પંચ પ્રમાદના મળે મનનો ક્ષોભ જો क्षेत्र ने काल भाव प्रतिबंध बड़ विचरवु उदयाधीन पण वित लोभ जो अपूर्व अवसर एवो क्यारे वाह अबे एमां बे पंक्ति आपणे करी लीधी थी पांच प्रमाद इतने पंदर प्रमाद हो कि पांच प्रमाद हो है? बोले भेद विवक्षा थी पंदर हो है, अने अभेद विवक्षा थी पांच। बराबर, पांच इंद्री ना विषय, चार विकथा, चार कषाय। बराबर, अने पछी निद्रा ने स्नेह। एमां काले बे ऊपर फोकस कर्यो तो, कई निद्रा ने स्नेह। अने ये बन्ने बाबत ऊपर पण खाने चर्चा करी थी ने कि कदाच ना थाय प्रमाद आदि एटले ऊंघ आदि ना आवे। हवे जेम की जेम उमर थाय ना तो घणा लोको आना परेशान होय, ऊंघ नथी आवती, ऊंघ नथी आवती, नथी आवती तो नथी आवती एनी चिंता ना। आम समझा कि नहीं समझा? नहीं आवती शांति थी ऊंघ नो विचार छोड़ी ने तत्व चिंतन मनन आदि मां लागी। ख्याल में आवे छे कि नहीं? आवे तो सारू, न आवे तो आराधना सारी। क्षोभ नहीं करवाना, क्षोभ नहीं करवाना। अने हम विचार करवानो क्यारे क्यारे? गुरुदेव कहता था मुनिराजो नी ऊंघ केटली होय? पौणी सेकंड नी होय। भाई समल भाई केटली? पौणी सेकंड नी। अने जो आम एक जगह हूँ वाँचतो तो कोई साइंस नो जर्नल हो तो भाई एम एम आव्यु तू कि खरेखर आम जो आज भले ही आज विज्ञान आम कहे छे आम छे पण जो तमे 48 मिनट नी पण ऊंघ लो ना तो तमे 24 कलाक सुधी आराम थी रही सको। आवु एक लखतो तो अब जो साइंस ने बहु भरोसा नहीं करवानो कारण के शू हूँ कोक बार आम के आज आपने थयो ना पहला आ छोड़ी ने आमा आव्या ने आ छोड़ी ने पछी बीजा मा जवानो के एटले कई ठेकाणो नथी होतो। पण मने तो जारे वाँच्यो ना त्यारे ए याद आव्यु कि जो मुनिराज पौणा सेकंड ले पछी कोक जे अपेक्षा थी 48 मिनट नी ऊंघ ले बन्ने अपेक्षाओ मा ए आखा दिवस आराधना मा लागी रह्या थई शके छे। आम लागी ने रही शके छे। चाले? बोले हाँ चाले। केवी रीते? केम के जो समझो एक बार हम विचार करतो तो विचार करता करता मने स्लीपिंग साइकिल नो थोड़ुक याद आव्यो तो मैं जोयु कि ध्यान नी दशा मा ऊंको ने कहवा एक्चुअल मा कि जे तमारा ईईजी कहवाय ना ए ओछा थता जाय ओछा थता जाय ए दशा ने साइंस नी भाषा मा ऊंघ कहवाय छे। 12 थी ओछा जाय ना तो ए तमारे कहवाय कि तमे ऊंघ नी दशा मा आवी गया। आपणा आम ब्रेन मा धबकारा चाले, हार्ट ना धबकारा होय ना એમ બ્રેન ના ધબકારા પણ હોય, ભાઈને વધારે ખબર હશે એવી રીતે। તો ધ્યાનાદિની દશામાં મુનિરાજના વિકલ્પો આમ સ્થિર રહી થઈ જાય છે। એટલે જો એમના ઓછીની ઊંઘ હોય કે ના પણ હોય તો એ એવી જ ઉર્જાને મહેસૂસ કરે છે જેવી આપણે ઊંઘ્યા પછી કરીએ। એટલે ઘણા લોકો કે ના ના અનપ્રેક્ટિકલ છે, આવું થોડી ચાલે, 6 કલાક ની તો જોઈએ। આપણા જેવા લોકોને જોઈએ કેમ કે આખો દિવસ એટલા બધા એને થઈ જાય છે ને કે હેંગ મારી જાય છે, આખો પ્રોગ્રામ હીટ કરે છે। હા, એટલે એના માટે આપણે રીસ્ટાર્ટ નો બટન જોઈએ ને એમ જાય। બાકી એ લોકોની તો ધ્યાન એટલે શું છે? જે પ્રક્રિયા તમે અનકન્ટ્રોલ્ડ વે માં ઊંઘમાં કરો છો એમની આત્માનંદની સાથે સહેજ થાય છે। આપણે તો ઊંઘીને પાપ બાંધીએ બરાબર અને પછી બોડીને પેલો કરીએ, પેલા તો આત્મામાં જઈને કર્મોની નિર્જરા કરીને આનંદની સાથે એ કામ કરે છે। બોલો, હા ખ્યાલમાં આવે છે કે નહીં? આ વિજ્ઞાન એની પાછળનું બરાબર। આ વાત થોડી રહી હતી, હવે જો પંચ પ્રમાદે એટલે સ્નેહવાળી પણ વાત મેં તમને કરી હતી। આખા આ જગતમાં જે ખેંચ ચાલે છે બધાની એક જ શિકાયત છે, કઈ? કોઈનો પણ તમને એવો ના હું બધા માટે બહુ કરું છું, કોઈ મારા માટે નથી કરતો, દરેકની એ શિકાયત હોય છે, હું બધા માટે ઘણું કરું, કોઈ મારા માટે નથી કરતો। આ વસ્તુ અહીંયા છે, આપણે કોઈના માટે કરીએ અને સામેથી આપણી અપેક્ષા મુજબ સ્નેહ આદિ ના મળે તો ક્ષોભ નહીં થવાનું, એમ વિકથા, ઇન્દ્રિય વિષય અને કશાય, એ બધા જે પ્રમાદના ચિહ્નો છે, એ પ્રમાદના ચિહ્નો જેને જગતના જીવો આનંદ સાથે કરે છે એ ના થાય, અને એને ના થવાનો એમને કઈ ક્ષોભ હોતો નથી, બલ્કિ એમ મનમાં આવે કે સારું રહ્યો, આટલા બધા કર્માદિથી હું બચ્યો એમ. હવે એક વાર બહુ માર્મિક વાત આવે છે, ત્રીજા નંબરની પંક્તિ શું કહે છે, દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ બળ. દ્રવ્ય એટલે મને આવું પદાર્થ જોઈએ, બોલો આપણા અંદરમાં કેટલું બધું આવે, આપ દ્રવ્યનો પ્રતિબંધ, આપણી ઉપર આપણે એક દ્રવ્યનો પ્રતિબંધ લગાડ્યો કે ભોજનમાં મને આવું જ જોઈએ, રહેવામાં મને આવું જ જોઈએ. અરે અત્યારે તો કેટલા બધા આપણે ફિક્સ થઈ ગયા છે, સુવાની ક્રિયા હોય ને તો આવું જ ઉસી કો જોઈએ, ઉસી કા બદલાય ને તો ઊંઘ ના આવે. કેટલા બધું આપણે એમ લાગે કે આપણી આમ મહાનતા નથી, આપણી દીનતા છે. મુનિરાજ ખરેખર મને તો આવી જયારે દશા આવે ના, મને માગી આંખોની સામે મુનિરાજ ની છબી આવી જાય, એક તો અંતર્ભૂત નિદ્રા, એ પણ ભૂમાહી પિછલી રયન મેં કછુ શયન એક આસન કરન, કેવી રીતે કરતા હશે એ વિચારો, અને એ બધું બધું સહેજ પાછું, હા નથી સહેજથી કેમ થાય, કેમ કે જો ભાઈ આપણા આત્મા અંદર પણ અનંત બલ છે અને શરીરને અંદર પણ અનંત બલ છે, બરાબર. જેમ આત્માનું બલ અનંત જ્ઞાન અનંત વીર રૂપે પ્રગટ થાય, એમ શરીરનો બલ પણ તમારા આત્માના બલ સાથે વધતો જાય. એ આપણે પ્રગટ નહીં કરીએ ત્યારે નથી થતો, પ્રગટ કરો તો બધું થતો જાય. એક પણ વસ્તુ નથી એવી જેના વગર માનો મારો ચાલતું નથી. આ દેહ વગર સિદ્ધોનો ચાલે છે, આહાર વગર અરહંતોનો ચાલે છે, ઘર વગર મુનિરાજોનો ચાલે છે, અને મૂર્છા વગર જ્ઞાનીઓનો ચાલે છે. ચાલે છે કે નથી ચાલતો બોલો? અને આપણે એના વગર નહીં ચાલતું, આના વગર નહીં ચાલતું, આના વગર નહીં ચાલતું. હે, કોઈ જગ્યા જઈએ તો ત્રણ જોડી ચપ્પલ ને ચાર જોડી એક દિવસ માટે એટલું હોય, રાતે પહેરવાના કપડાં જુદા, ઘરમાં ફરવાના ચપ્પલ જુદી, પછી ત્યાંના જુદા, આના જુદા, કેટલું બધું આપણે એમ આમ આ એંગલ થી જો, પરાધીનતાના એંગલ થી જો, અને એને લક્ઝરી આપણે ગણીએ છીએ, આ લક્ઝરી નથી, આ બંધન છે. જગતમાં બેસ્ટમાં બેસ્ટ લક્ઝરી નિર્ગંથ દિગંબર મુનિરાજોની પાસે હોય છે, કેમ કે એમને કાંઈ પણ જોતું નથી, બાકી તો બધા પ્રપોર્શનલ ગરીબ જ હોય છે. પ્રપોર્શનલ ગરીબ એટલે સમજે ને કે એમને જે જોતું હોય એ મળતો નથી, અને જે મળે એને પૂરતો લાગતો નથી, એટલે પ્રપોર્શનલી એ કેવા છે, ગરીબ જ. સમજાય કે નહીં સમજાય? આ તમારો આ જે એરિયા છે, મોટા મોટા ફિલ્મ એક્ટર રહે છે. હમણાં વચ્ચે મેસી આવ્યો હતો ને, મેસી આવો છાપામાં આવ્યો તો એ બધા કેવા થઈ ગયા, આમ 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 લાઈનમાં જ લાગતા હતા, કોઈ ગણકાર નહોતો. આવું છે બોલો, એ મોટો માણસ મોટો ક્યાં સુધી, એના કરતા મોટો ના આવે ત્યાં સુધી, વિચાર કરો છો કે નહીં? એટલે આપણા અંદરની દીનતા છે ને, એ પ્રપોર્શનલ આપણે ગરીબાઈ પણ છે, દીન બધું જ છે, કેમ કે આપણે જે જોઈએ છે અને જે મળે છે એના વચ્ચે હંમેશા ડિસ્ટન્સ રહે છે. અને મુનિરાજને કઈ જોતો નથી તો જે મળે છે તો એમને બધું પ્લસ જ હોય છે, માટે એ જ માત્ર લક્ઝરીને કોણ ભોગી રહે, એ રહ્યા કુંદકુંદાચાર્ય, એમને કઈ જોતું નથી. અને એની વાત કે આ દ્રવ્ય જોઈએ, કઈ નથી જોતું ભાઈ એમને, આવા ક્ષેત્રમાં રહેવા જોઈએ. આ તો જે હું ઘણી વખત આમ તમે બંને ચિત્ર જો, અમૃતચંદ્રાચાર્ય છે, કુંદકુંદાચાર્ય છે, જો શાંતિથી. હે, હવે મને કહો, સાચું મુનિરાજ આવા જગ્યા રહેતા હશે, પાછળ બળિયા લીલા લીલા ઝાડ, ડુંગર, નદી, ગુફા એવી વ્યવસ્થિત આવું હોય? અક્ષતભાઈ શું કેવું છે, જંગલ ક્યારે આવું હોય? આવા ચિત્ર જોઈને તો આપણે આમ દરેક નું આમ જો ને આ બાજુનું ચિત્ર જો કેવો સરસ ડુંગર છે ને પાછળથી ધોધ વહે છે ને પછી આમ નદી આવે છે ને આ બાજુ મોર છે ને આ બાજુ હરણ છે. ખરેખર જંગલ આવા હોય હે? અરે જંગલ જંગલ જ હોય. એ તમે સફારીમાં જાઓ તો સારા લાગે, અને એક સેકન્ડ માળે તમારો કેપ્ટન જતો રહે ને સફારી ની સફર થઈ જાય. એવા શું? એ તો ચિત્રકારની ખૂબી છે, આ કલા છે. ગમે તેવી વસ્તુ હોય સારી બતાડવાની એનો ફરજ છે, એનું નામ કલા છે. એ ખોટું કરે છે એમ નથી કરતો, એનું એને એ જ છે. પણ એવા દ્રશ્ય હોય છે કે એવા દ્રશ્યમાં મુનિરાજ રહે છે કે સરસ મજાનો કોઈ પણ, અરે ખરેખર તો એવા દ્રશ્યો રહેતા હશે. વિચાર કરો, જંગલ છે, બિહળ છે, સાંય સાંય હવા ફરે છે, અહીંયા આવે છે વાઘ સિંહના અવાજ આવે છે, સાપ ફૂંકારે છે, હાથી ચીંઘાડે છે, સિંહની ગર્જના થાય છે, આ બાજુથી કીળિયારું ઉભરાયો હોય, આ બાજુથી કેટલું બધું હોય. તો મુનિરાજ એમ ના કે મને અહીંયા ના પોસાય, હું તો બીજા ઝાડ નીચે જઈશ, આ ગુફા નહીં ગમે મને. તમે કોઈ પણ ગુફામાં જાઓ, તમે ત્યાં જોશો 10 મિનિટ ઉભા નહીં રહી શકો. તારંગાની ગુફામાં મેં બેસ્યો, કોઈ પણ જગ્યામાં મને આવું ભાવ થાય કે હું થોડુંક આમ પેલી વસ્તુને ફીલ કરું, પણ આપણું સામર્થ્ય જવાબ આપી દે. કાચામાં ચીડીની અવાજ આવે, પછી દુર્ગંધ આવે ને પછી આમ છે ને તેમ છે. જો કે રેગ્યુલર ફ્રીક્વેન્ટ લોકો ત્યાં રહેવા જાય આમ જાય છે તો પણ આવું થાય છે. તો મુનિરાજ તો જંગલમાં રહેતા હતા, ત્યાં બધી જાતની અવ્યવસ્થા હોય તો એમના મનમાં આવું ભાવ ના આવે કે મને આવો ચિત્ર જોતો નથી. બોલો, સમજો છો ભાઈ? આ તત્વ જે આપને મળ્યો છે ને, આ દિવ્ય ધ્વનિમાં ઉત્પન્ન થયો અને જંગલોમાં વધ્યો છે અને મંદિરોમાં સુરક્ષિત રહ્યો છે, હવે મોબાઈલ ના પહોંચીને નષ્ટ ના થઈ જાય. ફરીથી મારે વ્યંગને સમજજો ભાઈ, શું કહું છું? આ ખ્યાલમાં આવ્યું શું કીધું છે? ફરીથી અમારા વાક્યને સમજજો. આ તત્વ જે આપને મળ્યો છે સમોસરણમાં ઉત્પન્ન થયો, ભગવાનની વાણીમાંથી જંગલમાં એવા રીતે આચાર્યોએ વધાર્યો અને જિન મંદિરોમાં શું થયો? સચવાયો. હવે ક્યાં આવી ગયો છે? સૌથી ખતરનાક જગ્યા આવી ગયા છે, આપણા મોબાઈલમાં. એવો ના હોય કે મોબાઈલમાં ગ્રંથો ભર્યા રહે અને અંદરની હાર્ડ ડિસ્ક ખાલી. સમજાય કે નહીં સમજાય ભાઈ? એટલે ક્ષેત્રોની મહિમાને સાચવજો, આપણું દાયિત્વ છે. મુનિરાજ માટે ઉત્કૃષ્ટ વસ્તુ ઉત્કૃષ્ટ ક્ષેત્રમાં સાંભળવાની, એવો આગ્રહ રાખો. મુનિરાજને ક્ષેત્રનો બલ હોતો નથી, કેમ કે મુનિ છે. આપણા માટે આયતન સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. આયતન છીએ તો અમે છીએ એમ સમજીને રાખવાનું, બરાબર? તો ક્ષેત્રનો એમને આવું ક્ષેત્ર જોઈએ, આવું ક્ષેત્ર જોઈએ, કઈ ક્ષેત્રનો એમને બલ નથી. કાલ કાલ કુંદકુંદ આચાર્યદેવ કે કોઈ પણ જ્ઞાની અવારનવાર ચોથા કાલ ભરત ક્ષેત્ર આદિની ઈચ્છા કરતા હશે? હે ભાઈ, ખરેખર તો એમને એ ખબર છે કે ચોથા કાળમાં કે ભરત ક્ષેત્રમાં આપણે જે કામ કરવાનું છે એ તો આજે પણ થઈ રહ્યો છે. આપણામાં પણ ઘણા લોકો એમ કે પંચમ કાળમાં આવી ગયા, આ ક્ષેત્રમાં આવી ગયા, વિદેહ ક્ષેત્રમાં હોત તો શું કરત. હું બીજો પ્રશ્ન કરું કે અત્યારે આપણે વિદેહમાં મોકલી દઈએ તો શું કરત? સેલ્ફી વિથ સિમંદર ભગવાન, ફીલિંગ બ્લેસ્ડ, ખતમ. બોલ, આવું થાત કે ના થાત? શું હોત? અત્યારે શું કરીએ છીએ આપણે? હે, સેલ્ફી વિથ સિમંદર ભગવાન, ફીલિંગ બ્લેસ્ડ હેશટેગ. હવે આવી પાત્રતા વગર વિદેહમાં પણ ગયા તો શું કરી લેવાનું? અને પાત્રતા જગાશો તો પેલા સદેહમાં વિદેહ નો અનુભવ કરો, અને સદેહમાં વિદેહ ના અનુભવ કરવાનો ફળ એ હોય કે વિદેહ ક્ષેત્ર વાળા જે કામ કરતા હોય તમે અહિયાં કરી શકો છો, એમ છે ભાઈ. આ ખ્યાલમાં આવે છે કે નહીં? હે, તો વિદેહ ક્ષેત્ર જવાનું ભાવના રાખો, સદેહમાં વિદેહ અનુભવ કરો. આ શ્રીમંદર ભગવાન ની પૂજન માં આવે ને, વૈદેહી હો દેહ મેં અતઃ વિદેહી નાથ. વિદેહ ક્ષેત્રમાં રહેવાને કારણે તમે વૈદેહી નાથ છો એ જગત કહે છે. અમે તો એમ કહીએ છીએ કે પ્રભુ દેહમાં રહીને પણ તમે દેહની મૂર્છાથી રહિત છો, માટે વૈદેહી છો. સમજા કે નહીં? વિદેહ વિગતા દેહ સંબંધી રાગ, જેનો જેનો દેહ સંબંધી રાગ વિગત થઈ ગયો છે એ વૈદેહી છે. વિદેહ ક્ષેત્રમાં રહેનારા વૈદેહી છે, એ તો ક્ષેત્ર સાપેક્ષ કથન છે. પણ દેહમાં રહીને દેહના રાગથી રહિત છે, આ ભાવ સાપેક્ષ કથન છે. સમજ્યા કે નહીં? સમજ્યા? કાળનો પણ એમને કઈ નથી, ક્ષેત્રનો પણ નહીં. અને ભાવ એટલે આ પ્રકારના ભાવ હોય, પેલા પ્રકારના ભાવ હોય, કોઈ પણ પ્રકારના એના ભાવનું એકાંત પક્ષનું આગ્રહ ના હોય. આના આવા હોવા જોઈએ, આના આવા હોવા જોઈએ. ખરેખર એ તો આપણા મગજની નબળાઈ છે, અંતરની નબળાઈ છે કે આપણે કોઈને ભાવોથી ઓળખવા જઈએ છીએ. કોઈના ભાવ મારા પ્રમાણે કેમ હોય, મારો તો પ્રશ્ન એ જ હોય છે. એ મારે અપેક્ષા અનુસાર હશે કે એના ઉદય અનુસાર હશે, બોલો. બેસીને આપણે ઘોડા દોડાવવાનું હોય તો દોડાવો, કઈ વાંધો નથી. હા, ના ના ના, આ ગુલાબમાં કાંટા ના હોવા જોઈએ, કેક્ટસમાં કાંટા ના હોવું જોઈએ, સાપ ભૂમિ ઉપર ના ચડવું જોઈએ, પક્ષી ઉડવું ના જોઈએ, આમ ના થવું જોઈએ. તમારા અનુસાર અમારા અનુસાર થવાનું શું છે? હે, બોલો. એમ કેમ? દરેકનો સ્વભાવ છે, છે કે નહીં? એમ કોઈના કેવા ભાવ હશે એ મારા અપેક્ષા અનુસાર થશે કે એની યોગ્યતા અનુસાર થશે? હે, બોલો. એટલા માટે જે સાચું જ્ઞાની હોય ને, કે જ્ઞાની થવા ઈચ્છતો હોય, એ કોઈના મનોભાવોને થી જજ ના કરે. નિયમસારમાં કુંદકુંદ ભગવાન બહુ જ સુંદર વાત કહે છે. રાણા જીવા રાણા કમ્મમ રાણા વિહમ હવે લદ્ધી તમ્હા વત્થ વિવાદો સગપર સમયે સભ્યહી. હે જીવ નાના, કર્મ નાના, લબ્ધિ નાના, વિધિ કહી અતએવ વર્જિત બાદ હે નિજ પર સમય કે સાથે. આવું કેમ ભાવ કરે? હવે ઠીક છે ભાઈ, એની એવી યોગ્યતા. એટલે મારા જેવા ભાવ થાય, મારા અનુસારે ભાવ થાય, તો ધ્યાન રાખો આ બધા સોબરીન સત્તા છે, કોઈ કોઈની અધીન નથી. તમે ભલે ઈચ્છા રાખતા હોય પણ એની એવી સ્વાધીનતા છે. બોલો. જો ભાવથી કઈ બદલાતું તો છે નહીં ભાઈ. આપણા વડીલો પણ આપણા પ્રત્યે જે ભાવ રાખતા હતા, શું આપણે એમની ભાવોની જે હતી એની અપેક્ષા પૂરા કરવામાં સફળ થયા? નહીં થયા. તો આપણા પણ જે નાના છે આપણામાં સફળ નહીં થાય, કઈ વાંધો નહીં. હું ઘણી વખત એમ કહું કે અમારી વાત માનતો નથી, તો મારા અંદર શું આવે? આપણે ભગવાનની માનીએ છીએ? આપણે ભગવાનની નથી માનતા તો કોઈ આપણી નહીં માને, એમાં શું નવાઈ છે? હે, બોલો. આમ માને, બધા મારી વાત માને, આગ્રહ છે, સત્ય નથી. અને જ્ઞાની ને એવો આગ્રહ હોતો નથી. ભાવ હોય, ભાવ અને આગ્રહ એમાં જુદા. ભાવ તો સારા કરવાના ભાવ હોય કે ભાઈ બધા જીવો ધર્મને પામે, બધા જીવો બોધીને પામે, આવા ભાવ બધાને હોય. પણ પામી જ જાય હું કહું છું, આવા આગ્રહ હોતા નથી. આ ખ્યાલમાં આવે છે કે નહીં? એ વસ્તુ અહીંયા છે કે જે જે વસ્તુનું જેવો જેવો પરિણમન છે એની એની યોગ્યતાથી થાય છે. એક એક પદાર્થમાં જ્ઞાનીની એવી બુદ્ધિ હોય કે ભાઈ કોઈ મારા અનુસાર ચાલે એવો મને આગ્રહ નથી. કેમ? કેમ કે એ જીવના પોતાના કર્મોના ઉદય છે અને એ ઉદય અનુસાર એની પ્રવૃત્તિ છે. આપણી પાસે શું છે? બસ સારું હોય તો જો, ના હોય તો મને જો. ખ્યાલમાં આવ્યું કે નહીં આવ્યું શું કહું છું? ખ્યાલમાં આવે ને આ વાત? તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, કોઈ પણ જાતની જગતના આમ કહેવાય ને, એવું નહીં કરવાનું કે આ સાંભળી લેશે, સમજી જ જશે. નહીં, ભાવના રાખીએ, એની યોગ્યતા હશે તો થઈ જશે, નહીં થાય તો નહીં થાય. એક પંડિતજી બહુ સરસ, રવિન્દ્ર પંડિતજી ની એક સુંદર પંક્તિ છે.
યદિ માને તો સહેજ યોગ્યતા, અહંકાર કા ભાવ ન હો, નહીં માને ભવિતવ્ય વિચારો, જિસસે કિંચિત ખેદ ન હો.
કીધું કેટલી સુંદર પંક્તિ છે, કહેવાનું બધાને. માની ગયો? સરસ ભાઈ, તારી બબીતા હતી, માની ગયો, બહુ સરસ કામ કર્યું, આ તો કરવા જેવું છે. નહીં માન્યો? કઈ વાંધો નહીં, એની બબીતા છે, ખેદ નહીં કરવાનો. કેમ? અલ્ટિમેટલી આપણે ભાવ કરવા વાળા છીએ, કરતા નથી. આપણે આપણા વ્યવહારથી આપણા ભાવોના કરતા છીએ, એના પરિણામના કરતા નથી. સમજાય કે નહીં? કેવી સહેજતા છે! આવી સહેજતા કઈ જગતમાં મળે ખરી? બોલો, વિચાર કરો. ઘણી વખત તો મને એમ લાગે ભાઈ કે આ બધાની આપણે અંગત જેમ વાત કહીએ ને એમ છે, કે આપણે વડીલ થઈને કોઈને કહેવા જઈએ ને અને છોકરાઓ ના માને, યંગ એજના છોકરાઓ ના માને, તો વડીલો કેમ કહી દે? એ માનતો તો છે નહીં, કહીને હું લાભ? ભાઈ અહીંયા ઇમ્પોર્ટન્ટ, ચલો તમને કહેવાનો છોડી દીધું, કેમ કે માનતો નથી. હવે તમારા કહેવા છોડવાથી શું લાભ છે મને એમ કહો? એ લોજિકલી ઉત્તર આપો. કહેવાથી લાભ નહીં થયો તો કહેવા છોડવાથી લાભ કેવી રીતે થઈ ગયો? એકચ્યુઅલમાં પ્રોબ્લેમ શું છે ભાઈ, આપણે ખબર નથી પડતી, આપણો પણ ઈગો હર્ટ થાય છે. આપણા અંદરમાં કેવો છે એવો નેચરમાં, મેં કીધું તો હવું જોઈએ એ ભાવ અંદરમાં છિપાયેલો છે. બોલ, સાચી વાત કે ખોટી વાત? કીધું તો થવું જોઈએ ને, વડીલો નું માન રાખવું જોઈએ. નહીં માને તો નહીં કહીશ, નહીં કહીશ, નહીં કહીશ. બોલો, હવે એનાથી કોનો લાભ થયો? તમને કીધું નથી એટલે તમારો, તમારા ભાવ સુધર્યા નથી તો તમારો લાભ થયો નથી, અને પેલાનો તો લાભ થવાનો જ નથી. અને કીધું હોય ભલે એ નહીં માને તો તમને તો તમારા ભાવનો ફળ મળ્યો. અને મેં તો કીધું, ખરેખર મેં જોયું છે, અમારા અમદાવાદમાં, નામ સાથે કહું છું, નરેશભાઈ કોઠારી હતા મારા મંદિરના ટ્રસ્ટી. એ બધાને કહેતા હતા જ્યાં સુધી એ હતા કે ભાઈ તું સ્વાધ્યાયમાં આય, સ્વાધ્યાયમાં આય, પણ કોઈ પણ નહોતો આવતો. હા ભાઈ, કીધું ભાઈ. અને યોગાનુયોગ એ ગુજરી ગયા. હવે ગુજરી ગયા તો બધા મળીને વિચાર કર્યો, ઓહો પપ્પા કેવું સા, શું વાત કહેતા, કહેતા શું હતા કે સ્વાધ્યાયમાં જા, સ્વાધ્યાયમાં જા. તો તમને આશ્ચર્ય થશે, એ જીવતા હતા ત્યારે એક પણ નહોતો આવતો હતો, હવે ગુજરી ગયા તેના ઘરના ચાર વ્યક્તિઓ અહીંયા સ્વાધ્યાયમાં બેસેલા હોય છે. એ એમનો ભાઈ, નાનો ભાઈ, ભાઈની બેન અને દીકરોની બહુ, ચાર વ્યક્તિ. એટલે બીજ બાવાનું કામ આપણે કરતા રહેવાનું, એકદમ તટસ્થતા સાથે, વચ્ચેના આપણું અહંકાર લાવવાનો નહીં. નહીં માને તો, નહીં માને તો સહેજ યોગ્યતા, કાલે ફરી કહીશું, ફરી કહીશું. અને ક્યારે જયારે બહુ બુરો લાગે તો સેમ પરમાત્માની, કેટલી ગુરુદેવ આપણે કેટલો પોકારી પોકારીને કહે છે, આપણે એમની માનતા નથી તો આપણે એ પાપ આપણે સામે આવે છે. જો આપણે ગુરુદેવની એક વારમાં માની લીધી હોત તો આપણી સંતાનો આપણી એક વારમાં માનત, બાદ ખતમ. અહીંનો અહીં છે બધું, ક્યાંય જતો નથી. ખ્યાલમાં આવે છે કે નહીં? એટલે કોઈ પણ પ્રકારનો ભાવની પણ મૂર્છા રાખવાની નહીં. આવા ભાવવાળો વ્યક્તિ મને ગમે, આવા ભાવવાળો મને ના ગમે, એ એક્ચ્યુઅલમાં પહેલાની નબળાઈ નહીં, આપની નબળાઈ છે, જે અદૈક ભાવને લીધે આપણે વ્યક્તિઓમાં ભેદ કરીએ છીએ. આપણે તો પારિણામિક ભાવ અનુસાર જોવાનું હતું. ખબર પડી આ છેલ્લી લાઈન ખબર પડી કે નહીં પડી? આનું નીચે, આની સાથે મને ના ફાવે, આની સાથે ફાવે. ઓ, આ કોઈની સાથે, બધાની સાથે ફાવે પ્રભુ. પાણીને પાણી જોડે ના ફાવે એવું બને તો પરમાત્માને પરમાત્મા જોડે કેમ ના ફાવે? બોલો ભાઈ, તમારો બોરનો પાણી હોય અને કેંગેન વોટર હોય, મેળવો તો કઈ તકલીફ પડે ને? બોલો સમ્યકભાઈ, પડે? બોરનો પાણી આ લોટામાં હોય, આમાં મોંઘો એ ચાલે છે ને, તાર કેંગેન કહેવાય ને? કયો કહેવાય? કેંગેન, આ મોંઘો કહેવાય અને પેલો તો ચાલુ કહેવાય. આ બંને મેળવી દો, પાણીને તકલીફ પડી? જયારે પાણીને પાણીમાં મળવામાં તકલીફ પડતી નથી તો પરમાત્માને પરમાત્મા જોડે મળવામાં શું તકલીફ પડે? થોડુંક સઘનતા કાઢો, થોડુંક પ્રવાહીપણું સ્વીકારો, દરેક જોડે તમારું બનશે. અને અહંકારમાં રહેશો પ્રભુ તો ઘરના લોકો જોડે જ નહીં બને, બહારવાળાની તો વાત છોડો. સમજ્યા? ખ્યાલમાં આવે છે ને? તો આ અહીંયા કહે છે, ભાવ એ બધા કોઈ પણ જાતનું, એટલે દ્રવ્ય ક્ષેત્ર કાલભાવ પ્રતિબંધ ખ્યાલમાં આવી ગયો ને? આ વસ્તુ મળે તો સારું, ના મળે તો ખરાબ, ચોકડી. આ ક્ષેત્ર સારું, આ ક્ષેત્ર ના મળે તો ખરાબ, ચોકડી. આ કાળ સારું, આ કાળ ખરાબ, બોલે ચોકડી. આવા ભાવ વાળા જોડે ગમે, આવા ભાવ, બોલે ચોકડી. મને જ્યારે હું ગુજરાતમાં આવ્યો હતો ત્યારે સૌથી વધારે કઈ વસ્તુ શબ્દ ગમ્યો હતો? ચાલશે, ફાવશે, ભાવશે. આ મને બહુ જ ગમતું હતું. જે કદાચ હું સૌથી પહેલો ગુજરાતી વર્ડ શીખ્યો હતો ને બોલવામાં, ફ્રિક્વેન્ટલી જે શબ્દ ને હું બોલતો હતો, આ જ બોલતો હતો. કયો? ચાલશે, ફાવશે, ભાવશે. એ સહેજ અભિવ્યક્તિ છે. જ્ઞાન ને જ્ઞેયો જોડે વાંધો નથી તો પછી એ વચ્ચે રાગ ને અધિકાર કોને આપ્યો કે વાંધો કાઢે? એ વાંધો કાઢનારો કોણ છે? હું એને રાગ છે ને ભાઈ, હું દહેલાર્યું, તમે કોણ છો? કોને અધિકાર આપ્યો? આ મારો જ્ઞાન છે અને અને આમાં જ્ઞાન થી બધા જગત ને જાણું છું. અને જ્ઞાનમાં ભલું ભૂંડું છે જ નહીં, જ્ઞાનમાં તો જ્ઞાન છે. તો બસ હું જ્ઞાન થી બધાને જોઉં છું. અને જ્ઞાન નો પ્રવાહ એવો હોય કે રાગ ના દુર્ગ એમાં નષ્ટ થઈ જાય. જ્ઞાન ના પ્રવાહ ની વાત છે. આવે, ચલો આગળ નો લઈએ. હવે એ પણ બહુ સરસ છે. વાંચો વાંચો, સાતમા નંબર નો. ક્રોધ પ્રત્યે વર્તે ક્રોધ સ્વભાવતા, દીનપણાનો માને જો. લોભ પ્રત્યે નહીં લોભ સમાને જો, અપૂર્વ અવસર એવો ક્યારે. કશાય ની આવી સરસ કાવ્યાત્મક વ્યાખ્યા મેં ક્યાંય નહીં વાંચી ખરેખર. મને એ બે જે આ છે અને એક આગળનું પદ છે ને, બહુ જ ગમે, બહુ જ ગમે. કેમ કે આ જે કશાય ની વાત છે ને, બધી જગ્યા કહે છે. કશાય કોને કહીએ આપણે? કશાય કોને કહીએ? નહીં નહીં, પરિભાષા શું છે? જે આત્માનો દુખી કરે, કસે, કસ કાઢે એટલે દુખી કરે, એને કશાય કહેવાય. ખબર પડી? કશાય ની પરિભાષા શું? જે આત્માને, જે ભાવ આત્માને દુખી કરે છે. હવે વિચાર કરો, અહીંયા હું બેસેલો હું અને કોઈ મને અહીંયા રસ્સીથી બાંધી દે તો મને ગમે? પણ અહીંયા ક્રોધ ની રસ્સી આપણે પોતે બાંધીએ છીએ અને માનની રસ્સી પણ પોતે બાંધીએ છીએ અને કશાયોમાં ભેદ કરીએ છીએ. એ પણ એક વસ્તુ બહુ ખતરનાક છે. આજે આજે બહુ કસાય થઈ ગઈ, બહુ કસાય થઈ ગઈ. તો કોને જોડે ઝઘડો થયો? કોને જોડે ઝઘડો થયો? બોલો, થાય કે ના થાય? એટલે આપણા મનમાં શું છે, કસાય એટલે બાજવાનું, બોલા ચાલી, એ જ કસાય છે. પણ આખો દિવસ માર્કેટમાં કે બજારમાં ડીલમાં લોભમાં રહ્યા, બેક ટુ બેક લોકો તમારી આમ માન પ્રશંસા કરીને ગયા, અને તમે સ્માર્ટ થઈને મનમાં કઈ હતું ને વચનમાં કઈ બોલતા રહ્યા, ત્યારે તમે કેશો ઘરાઈને આજે બહુ કસાય થઈ ગઈ. અને તમે જયારે કહો તો કોણ માનશે કે તમે ઝઘડાની અલાવા બીજી કઈ વાત કરી રહ્યા છો. એટલે આપણા મનમાં શું થઈ ગયું, કસાય એટલે ક્રોધ. લોભને તો કોઈ કસાય ગણવા માટે તૈયાર નથી, એ તો એમ્બિશિયસ છે, લોભી નથી. કેવો છે? એમ્બિશિયસ. અને વધારે બર્નિંગ ડિઝાયર રાખવું જોઈએ. કઈ? આ બર્નોલ ની જગ્યા બર્નિંગ ડિઝાયર રાખશો તમે, હે? આ બર્નિંગ ડિઝાયર માટે તો લોકો સેમિનાર કરે. આ કોઈ જગ્યા જાય ને 2-5 હજાર રૂપિયા આપે ને તમને શું કરે, બર્નિંગ ડિઝાયર ક્રિએટ કરે. એના વગર ચાલે જ નહીં. એના વગર તમે આમ તો આમ વિચાર કરો, પાવર ઓફ વિઝ્યુલાઇઝેશન, પાવર ઓફ વર્બલાઇઝેશન, આમ કરો, મોટી ગાડી, મોટો મકાન, બસ અનાદિના રાગના સંસ્કાર અને એને બધું ચડાવે. પાછો ક્યાંને આવે આ જીવ એ વાતથી. એટલે હું એક પ્રયાસ કરું છું, તમે બધા પણ એમાં એગ્રી કરજો, જયારે પણ કશાય બોલો ના તો ક્રોધમાન માયાલોભ નહીં બોલવાનું, લોભ માયા માન ક્રોધ બોલવાનું. શું કીધું? ભલે ભણાવો ક્રોધમાન માયાલોભ રીતે, મગર અંતરમાં હાઈલાઈટ કોને કરો? કેમ કે આપણે ખરેખર આમ જગતમાં જેને ક્રોધ કહેવાય એવો ક્રોધ તો આપણે આવતો નથી. સાચું કહું છું, આટલો તો તત્વ જ્ઞાનનો પ્રતાપ થયો છે, અને થઈ જવું જોઈએ, ના થયો હોય તો થઈ જવું જોઈએ. આવો ક્રોધ તો આપણે આવતો નથી. હવે યોગાનિયુ કોક આવો ક્રોધ આવતો નથી તો આપણે આપણી જાતને બહુ શાંત સમજવા લાગીએ છીએ. અરે ભાઈ, એ ક્રોધ ઓછો થયો છે એ પણ થયો નથી. આ ગેસનો ગુબ્બારો હોય ને તો એક બાજુથી હવા દબાવો તો આગળ પહોંચી જાય, એમ તો કસાયોમાં બહુ સંપ હોય છે. તો તમને આમ ક્રોધ વાળો ચેપ્ટર દબાવે તો કઈ માનમાં ઘૂસી જાય ને કઈ માયામાં ઘૂસી જાય, તમને લાગે ઓછી રહી, ઓછી નથી થઈ, બીજી જગ્યાએ રિફિલ થઈ ગઈ છે. બાકી કોઈ એવું કોઈ એક બી તો જતી નથી, જાય છે તો ચારે જાય છે, રહે છે તો ચારે રહે છે. પણ આપણે એક જાતિનો ઉપાય કરીને એમ ગણી લઈએ છીએ કે આપણે કેવા થઈ ગયા, મંદ કસાઈ થઈ ગયા, મંદ કસાઈ. એટલા માટે હું આપણા બધાના ઉપાય માટે કહું છું. હવે કસાયોને કેવી રીતે ગણવાનું? લોભ માયા માન ક્રોધ. અને પાપોમાં પણ એવું થઈ ગયું, હિંસા પાપ લાગે, પરિગ્રહ તો પાપ લાગતો જ નથી. હે, કુશીલ આદિની પ્રવૃત્તિઓ પાપ લાગે, એ તો એન્જોયમેન્ટ લાગે. હે બોલો, માયા અને ચોરી એ તો હોશિયારી લાગે. હે, માન, સેલ્ફ એસ્ટીમ, નામ તો એવા એવા ગોતીને આવ્યા છે ને બધા ગઠિયાઓ, ખ્યાલમાં આવે કે એ બધામાં આપણે એમનું પાપ પણ જ નીકળી ગયો. માન નથી, સેલ્ફ રિસ્પેક્ટ, લોભ નથી, ડિઝાયર, માયા નથી, સ્માર્ટનેસ. આટલું તો હોવું જ જોઈએ, પછી દરેકના પોતપોતાના પેરામીટર. આટલું તો હોવું જ જોઈએ ને, આટલું ના હોય તો ક્યાંથી ચાલે? આટલું તો હોવું જોઈએ, આટલું આટલું. એક તો જો કેવી ગજબ વિપરીતતા છે, પોતે પોતાનો કોમ્પિટિશન ડિસાઇડ કરે, પોતે પોતાના કોમ્પિટિટર ડિસાઇડ કરે, અને પોતે પોતાને વિનર ઘોષિત કરી દે. આ જબરો છે, સમજ્યા? ફરીથી શું કરે? પોતે પોતાનો. જો આ બધા તો પેલા ખાય છે, અમે તો આ ખાતા નથી, એટલે આઈ એમ વિનર. પોતે કોમ્પિટિટર ડિસાઇડ કરે. જો અઠવાડિયામાં એક દિવસ મંદિર આવતો હોય તો કોને જોવે છે? જો મહિનામાં એક વાર આવતો, જો પેલો તો મહિનામાં એક વાર આવે, હું તો શું કરું, અઠવાડિયા ને અઠવાડિયે રેગ્યુલર મંદિર આવું, સન્ડે ટુ સન્ડે રેગ્યુલર મંદિર આવું. હે બોલો, અને મળી જાય, તમને મળી જાય. કેમ કે એક જગ્યા હું વાંચું, જગતની કેવી વસ્તુ છે અને આપણો માઇન્ડસેટ કેવો છે, એવી આપણે છીએ ને, આપણે પોતાની જાતને એટલી બધી કસાયોથી તવજ્જો આપીએ છીએ કે આમ જેમ રોડ ઉપર ચાલતો હોય ને તો આપણેથી વધારે સ્પીડમાં કોઈ ચલાય ને, આ કેવો ગાંડો છે, એને ભાન નથી પડતી. આપણાથી વધારે ચલાય તો ગાંડો, અને આપણાથી ઓછા ચલાય તો ઢીલો. એટલે કેવું હોવું જોઈએ? એટલે હું આખી જગતની સૃષ્ટિનો કેન કોણ, કેન્દ્ર કોણ થઈ ગયો? હું. આ છે અનંતાનું બંધીની કસાય. પેલા જવાનું હશે તે ચલાવતો હશે, પેલો આરામમાં હશે વાત કરો. પણ આપણે બધી જગ્યા શું કરવાનું છે? પોતાની પ્રતિક્રિયા પર પોતાની કમ્પેરિઝન કરવાની. એટલા માટે કહું, પોતે પોતાનો કોમ્પિટિશન ડિસાઇડ કરે, પોતે પોતાનો કોમ્પિટિટર ડિસાઇડ કરે, અને પોતે પોતે વિનર થાય. જો અમે કસાય ઓછા વાળા, અમે બહુ ઓછી કસાય વાળા. આમ કેમ? પેલો તો મારવા, અમે તો કેવલ ખોટું બોલીએ છીએ, કરતા નથી ને. પછી આમ બોલતો હોય ને તો પેલો તો ખોટું બોલે, આમાં તો એક ક્ષણ માટે મનમાં થાય, બીજું કઈ અમે કરતા નથી. પેલા ને તો 10 ફોન કરે તો આવે, અમે તો 2 આવી જઈએ છીએ. અમારી માન ઓછો, પેલો 10 ફોન માં આવતો નથી. એટલે પોતે પોતાનો કોમ્પિટિટર. એટલે જેવો ઉપાય હું ઓછી કસાય વાળો છું એવું બતાવવામાં કરે છે, એવું તત્વજ્ઞાન માં કરે ને, તો કસાય ખતમ થાય. એટલે આ બધી હોશિયારી ગુરુદેવની ભાષામાં કહીએ ને તો આ જગતની ચતુરાઈ ક્યાં લઈ જનારી છે? 4 ગતિમાં રખડાવનારી છે. એટલે આ શ્રીમદની જે કહે છે ને, બહુ સુંદર છે. તમે વિચાર કરજો, બહુ સુંદર. એમ કે ક્રોધ આદિ પ્રત્યે કેવો ભાવ હોવો જોઈએ, બરાબર? તો એક ઉપાય કરજો કે લોભથી શરૂ કરવાનું, જેનાથી હાઈલાઈટ થાય કે ભાઈ જે હું ધનમાં, વૈભવમાં, પોતાનો સમય, શક્તિ ને નર્ભવ ગુમાવી રહ્યો છું આ સંસારની કમાઈ. કશાયનો એક બીજો અર્થ તમને કહી દઉં, કશાયનો એક અર્થ તો કરો, બીજું કસ એટલે કહેવાય સંસાર, અને આય એટલે ઇન્કમ. આ પણ શાસ્ત્રોમાં અર્થ આવે છે, વ્યુત્પત્તિ. કશ એટલે સંસાર, અને આય એટલે ઇન્કમ. જે ભાવોથી સંસારની ઇન્કમ થાય, અને જે ભાવ કરતા કરતા આપણા મનુષ્ય પર્યાયના દિન કમ થાય, સમજ્યા? જે ભાવ કરતા કરતા શું થાય? સંસારની ઇન્કમ થાય, અને જે ભાવ કરતા કરતા જ આપણા મનુષ્ય પર્યાયના શું થયા છે? દિન કમ થયા છે, દિન કમ થયા છે. એ બધા કેવા ભાવ છે? કશાય ખબર જ નહીં પડી કે કેટલી મોટી મનુષ્ય પર્યાય એ એક કશાયના ભાવમાં જતી રહી. ઘણા એમ કહું છું કે લોકોને ભાન નથી પડતો, આખી જિંદગી આમ જોઈ લે કે લાઈફમાં કઈ નહીં કરવું, એને પાછળ છોડવું છે બસ. હવે એક ભાવ મનમાં આવી ગયો માનનો, એને પાછળ છોડવા માટે આખી જિંદગી બગાડશે. આવા ભાવોને સ્થાન નહીં આપવાનું એ અહીંયા કહે છે. જો શું કહે છે? ક્રોધ પ્રત્યે વર્તે ક્રોધ સ્વભાવ. આ ક્રોધ આવે ત્યારે આપણે શું કરીએ છીએ? અલંકારિક ભાષા છે, કાવ્યની ભાષા છે, પણ જેમ ક્રોધ આવે તો આપણે શું કરીએ કે ભાઈ જે વ્યક્તિ પ્રત્યે આપણો ક્રોધ આવ્યો છે એ વ્યક્તિથી આપણે દૂર થઈ જઈએ છીએ. તો કહી રહ્યા છે ક્રોધ કરો, પણ કોના ઉપર? ક્રોધ પ્રત્યે ક્રોધ કરો. એટલે ક્રોધ જયારે આપણી આ સામે આવે તો આપણે ક્રોધ થી દૂર હટી જઈએ. ક્રોધ પ્રત્યે વર્તે ક્રોધ સ્વભાવ થા, એમ સમજા કે નહીં સમજા? એટલે ક્રોધ કરવાની વાત નથી કહેતા. ક્રોધ નો પરિણમન થાય છે તો શું થાય છે? એનાથી ખસવાનું મન થાય ને, તો ક્રોધ થી ખસો, ક્રોધ થી ખસો. હા, હવે પાછું ક્યાં છે ક્રોધ અને ખસીને ક્યાં જઈશું? વ્યક્તિમાં ક્રોધ છે કે એના પ્રત્યે આપણા દુર્વાસનામાં ક્રોધ છે? એટલે વ્યક્તિમાં તો ક્રોધ છે નહીં, કેમ કે પરથી તો કઈ થતો નથી. તો અંતરમાં છેલ્લે શું આવે? અંદરના ભાવ, અંદરની એ લકીર જેનાથી નીચે જવાને લીધે ક્રોધ થાય છે. લોકિકમાં કઈ ટોલરન્સ લેબલ, અમારો અત્યારે આ પણ બહુ ખતરનાક છે. મારો ટોલરન્સ લેવલ આવી ગયો તો પછી મેં કઈ નાખ્યા. ચમચી જેવો ટોલરન્સ લેવલ રાખે, દરિયા જેવો હોવો જોઈએ. હે, શું ટોલરન્સ લેવલ? તમે વિચાર તો કરો, આ શાસ્ત્રોમાં શું આવે છે? કેવી કેવી દશા હોય છે, તો પણ કઈ એવી રીતે કઈ ખોટું કહેતા નથી. અત્યારે ટોલરન્સ લેવલ ના નામે બધા ઈનો જેવા થઈ ગયા છે, નાખો ને ઉભરે, નાખો ને ઉભરે. સમજાય કે નહીં સમજાય? આવું છે ભાઈ. એટલે તમને કીધું ને ટોલરન્સ લેવલ આવ્યું, એટલે તમને સમજી ગયા કે પ્રોબ્લેમ કહેવાથી નથી, ટોલરન્સ લેવલ થી છે. કઈ વાંધો નહીં, અમે વધારી દઈશું. મેક્સિમાઇઝ, કમ્પ્યુટરમાં બે કમાન્ડ હોય ને, મિનિમાઇઝ ને મેક્સિમાઇઝ. તો અમે મારા ટોલરન્સ લેવલ ને શું કરી દઈશું? મેક્સિમાઇઝ કરી દઈશું, એના ગુણ જોવાનું ચાલુ કરી દઈશું. એક સાચું કહું, આ બહુ પ્રેક્ટિકલ ઉપાય છે, કોઈ દરેક અપનાવી શકે છે. હું પણ મારા જીવનમાં અપનાવું છું. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે તમારા દુર્ભાવ થાય, જો દુર્ભાવ કેવા છે, કોઈ નવી વાત નથી. પ્રેક્ટિકલ તમે જો તો દરેક વ્યક્તિ સાથે આપણા દરેક પ્રકારના સંબંધ થયા છે, થયા છે કે નથી થયા, રાઈટ? અને દરેક પ્રકારના સંબંધ થયા છે તો સારાના ખોટા સંસ્કાર પડ્યા હશે કે નહીં પડ્યા હશે? પડ્યા જ હશે. હવે જે વ્યક્તિ સાથે કંઈ પણ તમારું થાય, વાદ વિવાદ થાય, ઝઘડા આદિ થાય, એ સમયે બુદ્ધિપૂર્વક તમે એના વિષયમાં બે પાંચ સારી સારી વાતો વિચાર કરો. ખરેખર સારી સારી વાતો વિચાર કરશો તો શું થશે કે જે ક્રોધનો ઉદય આવીને જકડતો હતો ને, એની જગ્યા તમારા જે પહેલાના સંસ્કાર પડ્યા છે સારા, એ સંસ્કારને લીધે સારા ભાવોની ઉદીરણા થશે અને તમને ક્રોધ જેના પ્રત્યે આવવું જોઈએ ક્રોધ નહીં આવે, એના પ્રત્યે પણ તમને શાંતિનો ભાવ હશે એમ લાગે. પણ એ સમય વિવેક રાખો, કયો? કે આ તો પ્રભુ છે, પરમાત્મા છે, આ ભાવોમાં જોડાવો તો બહુ સારો. જો આવા ભાવોમાં નહીં જોડાતા હોય તો એ વ્યક્તિએ પર્ટિક્યુલર તમારી સાથે જે જે સારો કર્યો હોય બુદ્ધિપૂર્વક વિચારો. આ એક નાનકડો પોસ હીટ મુવમેન્ટને સ્વીટ મુવમેન્ટમાં બદલી દેશે. એના કરતા બેટર લાઈફસ્ટાઈલનો કોઈ ફોર્મ્યુલા નથી. એ નાની નાની વાત હીટ મુવમેન્ટમાં કન્વર્ટ થઈ જાય અને પછી એનાથી એવા થાય કે એકબીજાને જોવાનો બંધ કરી દે, વાત કરવાનો બંધ કરી. અરે આ બધું શું છે? પાણી પાણીમાં ના મળે એવો બનતો નથી, તો પરમાત્મા પરમાત્માને ના મળે એવું પણ બનશે નહીં. ટેક અ પોઝ અને થિંક પોઝિટિવલી. સાચું કહું છું, તમે કરીને જો, બુદ્ધિપૂર્વક વિચાર, કેમ કે સંસ્કાર બધું પડ્યા છે. તમે જેમ સારા વિચારશો ના તો સારા કર્મની ઉદીરણા થવા લાગશે, તમે ખોટો વિચારશો ખોટા કર્મની ઉદીરણા થવા લાગશે, ખોટા ભાવ આવશે ઓર જોડાશો ઓર તીવ્રતા થશે, સારા ભાવ કરો સારા આવશે ઓર મંદતા મંદતા થતી હશે. આ કર્ણાનયોગ થી સિદ્ધ વસ્તુ છે, બરાબર? સમજ્યા કે નહીં સમજ્યા? તો આ વસ્તુ સમજવાની, ક્રોધ પ્રત્યે વર્તે ક્રોધ સ્વભાવતા. પછી બીજા નંબર શું આવે? માન પ્રત્યે દીનપણાનો માન. અમને માન શેનું છે? કે અમને કઈ જોતો નથી, અમને એનો માન છે. અને આ માનને અમે ભોગોની ઈચ્છામાં ગુમાવીશ નહીં. માંગી માંગીને તો મોટામાં મોટો ગુરુદેવ ફરમાવતા હતા કે નાનો માંગે નાનો માંગણ. આ ગુરુદેવની વાત જ જુદી હોય, કહેવામાં પણ કેવું આમ. આ ભલે મોદીજીનો 56 ઇંચનો સીના લોકો કહે છે, પણ 156 ઇંચનો સીના તમારા ગુરુદેવનો હતો. લાખો કરોડો પતિ સેટિયા બેઠા હોય અને આમ કહે કે જે નાનો માંગે નાનો માંગણ અને જે મોટો માંગે મોટો માંગણ. અને પુણ્ય પણ એવું, હા, બધા હાજી હાજી કરીને સાંભળી લેતા હતા. અત્યારે તો કોઈ કહીને તો જોઈએ ખરા. એટલે માન કોનો? કઈ જોતું નથી એનો માન. હે, બોલો, વિચાર કરો. હે, અમે અમારા છેલ્લે રહેવાનું માન છે. કેમ? કેમ કે અમે છેલ્લા છીએ ને, તોય કોઈ આગળ પહેલો થયો ને. હવે જેને એ નક્કી કરી લીધું કે મને છેલ્લા રહેવાનું માન છે, એ ક્યારે રેસમાં આવશે નહીં અને એનું માન ક્યારે ભંગ થશે જ નહીં. કેમ કે માન માટે પ્રયાસ જ નથી કરતો. માં બાબુજી કહે છે બહુ સુંદર યુગલજીની કવિતા છે બાબુ યુગલજીની, માન કે યે શૈલ રેતીલે મૃગ મરીચિકા કે ગહન ટીલે. હે, માન કે રેતના બધા છે ક્યાં સુધી રહેવાના, રેતના મેલ ક્યાં સુધી રહે. જગતમાં તમે એક સાચું કહું ને, તમે વિચાર કરજો, તમે આ કાળમાં કોઈ એવો નથી જેનો માન અક્ષુણ્ણ રહ્યો હોય. સમજા કે નહીં સમજા? કોઈનો માન અક્ષુણ્ણ રહેતો જ નથી. તમે પૈસાથી માન સિદ્ધ કરવાનો કહેશો, કોઈ આઈને તમને કહી દેશે પૈસા છે તો શું કામનો, 15 જાતની દવાઈઓ તો લે છે, એટલે માંગ કકડ ભૂસ. બોલો છે કે સાચી વાત? તમે પોતાના હેલ્થ નો કહેશો કે જો મારે તો ભાઈ હેલ્થ બહુ સારી છે, કોઈ હેલ્થ છે તો શું કામ નહીં, છોકરો તો તમારી વાત સાંભળતો નથી, પછી કકડ ભૂસ. કોનો માન અક્ષુણ્ણ રહ્યો છે મને આમ કહો? અહીંયા કોણ છે જેનો માન ટક્યો છે? કેવી રીતે ટકશે? જે આધારથી માન ટકાવો છો એ આધાર જ રેતનો છે. અને એવું જુએ, તમે ક્યારે ગોસિપમાં કે ચર્ચામાં તમે તમારું વખાણ કરશો, પેલો તમે કોઈ પણ વાત, તમે તમારા છોકરાને કહેશો કે મારા છોકરાના 95% આવ્યા, એટલે મારા માસીના છોકરાના પણ આવ્યા, એ કહ્યા વગર રહેશે નહીં. પોતાના છોકરાને ના આવ્યા તો માસીના છોકરાને લઈ આવશે. તમે અમે ફરવા ગયા, બોલે અમે 2 વર્ષ પહેલા ગયા હતા, બોલે અમને આ ખાધું, અમે આગળ જઈને ખાવાના છીએ. એટલે તમારા માન ઉપર બીજો માનનો પત્તો આવવાનો છે. પછી આપણે થોડી ચૂપ રહેવાના છીએ, આપણે એના ઉપર પત્તા કરીશું. તો પત્તા ઉપર પત્તા ઉપર પત્તા ઉપર થતા જાય અને મનુષ્ય પર્યાય ખતમ. મને આ રમત રમવી નહીં. શું કીધું? મને આ રમત રમવી નહીં. જે રમત માનથી શરૂ થાય આ રમત રમીને હું કામનું છે? હે, ખબર નહીં પડે પ્રભુ આ બધું કહેતા કહેતા આપણું પર્યાય ક્યારે પૂરી. એટલે કોઈનો માન અક્ષુણ્ણ રહેવાનો નથી. આવા સૌથી સારામાં સારું દ્રષ્ટાંત તો ભરતનું આવે છે ને. એમાં આપણે તો અહીંયા તો સોનગઢમાં નાટક થયો હતો, કેવું સરસ મહાપુરાણ નાટક થયો હતો, અદભુત. એમાં પ્રસંગ પણ કેવો સરસ આવ્યો ભરતનો, કાંકડી રત્નથી વૃષ્વાચલ ઉપર નામ લખવા જાય તો એક ચક્રવર્તીનો નામ મીટાઈને બીજો પોતાનો નામ લખે તો આ ભરતની આંખોમાં આંસુ આવી જાય. ઓહો, જે મારો મેં કોઈનો નામ ભૂસ્યો છે એમ કાલે કોઈ મારો નામ. હે, બોલો. એટલે માન મને કઈ જોતું, અને તમને કઈ જોતું ના હોય ને તો એ કુદરતે તમારી બહુ ધ્યાન રાખ્યું છે. આપણે એમ થાય મારો નામ રે નામ રે. અરે એ કોઈ પણ નામ હોય ને, દાખલા તત્વાર સૂત્ર માં આવે કે આપણા નામથી આપણે કોઈ આપણો રોડ થાય ને, આપણા નામથી રોડ થાય, આપણે સારું લાગે ને, આ રોડ છે ને, રોડ આ અભિષેક રોડ થઈ જાય તો કેવું ગમે? હે, ગમે ગમે છે ને. તો ચાલો, તમારે ગમાડવાની વ્યવસ્થા કરુણાની ઉપ કરે છે. અસંખ્યા દ્વીપ સમુદ્ર છે ને, આજે આપણે વાત કરતા હતા અક્ષયભાઈ, એ અસંખ્યા દ્વીપ સમુદ્રના નામ કયા કયા છે? તો તત્વાર સૂત્રકાર કહે છે શુભ નામાનો દ્વીપ સમુદ્ર. એટલે જેટલા પણ જગતમાં શુભ નામ છે એ નામવાળા દ્વીપ પણ છે ને એ નામવાળા સમુદ્ર પણ છે. તો એક અક્ષયવર દ્વીપ પણ હશે, અક્ષયવર સમુદ્ર પણ હશે, અભિષેકવર દ્વીપ પણ હશે ને અભિષેકવર સમુદ્ર પણ હશે. લો, એક આખા દ્વીપનો નામ તમારા ઉપર છે, એક આખા સમુદ્રનો નામ. એક પણ નામ એવો નથી જે નામ ઉપર દ્વીપ ના હોય, જે નામ ઉપર સમુદ્ર ના. બોલો, હવે કુદરતે તમારી વ્યવસ્થા કરી નાખી છે. હે, બાપા ચિંતામણી રત્ન મૂકીને ગયા છે ને છોકરો કોણીમાં જીવન બરબાદ કરે છે. બોલો, વિચાર કરો. એટલે મને કઈ જોતું નથી, મને એનો માન છે. એ જ કહે છે માન પ્રત્યે દીનપણાનો માને જો. આ પાછળ શું કહે? માયા પ્રત્યે
माया साक्षी भाव।
हे प्रभु, अबे हमने एक नी माया लागी छे, कोनी कि हूँ मारा स्वरूप में स्थिर था, साक्षी भाव, सकल जगत ने जानू, अने कोई पण जगत नो परिणमन सुमेरु चलायमान थई जाए तो ए मारा अंदर मा कई परिणमन ना थाय, परिवर्तन रागदेश रूप ना थाय, एवी मारी दशा मने थाय, मने एनी माया लागी छे। मने कोनी माया लागी छे? आ परनी ने जड़नी माया तो घणी लागी, लागी कि नहीं लागी? आ बोलो केटली केटली माया लागी छे। आ तो नगरी ज को कई कहवाय, माया नगरी कहवाय। माया कोनी लागी? मने माया लागी गई। कोनी माया लागी? स्वभाव नी माया लागी कि प्रभु एक ज वस्तु छे मारी, एक ज इच्छा छे, स्वभाव मां अनंत काल विश्राम करूं, स्वभाव मां अनंत काल विश्राम करूं, आखो जगत नो परिणमन होय पण मारा अंदर मां फेरफार ना आवे, मारी प्रभुता हणाय नहीं, विकार थाय नहीं, आनंद अटके नहीं, ज्ञान बाधित ना थाय, मने आनी माया लागी छे प्रभु। है बोलो, अद्भुत छे के नहीं? अरे अपने जो माया क्यारे थाय, माया बालबोध में अपने भण्या छे ना, कोई वस्तु को इष्ट जानकर उसको पाने की जब इच्छा होती तब माया होती, बराबर? कोनी माया थी? कोई पर वस्तु नहीं थी। ओह हवे जारे कोई इष्ट ज नहीं लाग्यो, कोई मने आम जोवा जई वास्तविक तो आज छे, खरेखर कोई वस्तु छे ज नहीं, गमाड़वा जेवी जाणवा जेवी बधु छे, सहज जणाय बधु छे, पण पामवानी तो कोई वात छे ज नहीं, क्यांथी आवे बधु? आहा, तो हमने शू छे? सहेज दृष्टा भाव, सहेज ज्ञाता भाव, बराबर? कोई पण जातनी कोई पण प्रत्यय अंदर मां पहली भावना ना, तो साक्षी भाव मां हूँ रहूं, मारो रोल मॉडल आ छे। बोलो शू करवानू छे? कई नहीं, कई नहीं, कई नहीं। अपना तो नानपण थी अपने पहला शू कहवाय उछेरज केवी रीते थयो छे, आ लोभ अने पहला संस्कार, मोटो थईने शू बनशे प्रश्न ए छे। नानपण थी कयो प्रश्न नो आपणे सामनो करीए छीए? मोटो थईने शू बनशे? एटले कई सेना बीज नाखवामां आवे छे? लोभ। हे तो हवे कहे छे लोभ प्रत्ये नहीं लोभ समाने जो, लोभ नो लोभ नथी, एम तेनो लोभ नथी, लोभ थाय एनो लोभ नथी, लोभ थाय एनो लोभ नथी। आ जगत मा एवो थई गयो छे भाई, आ कोई ने अंदर मा आपने आम डाइजेस्ट करवो अघरो, कोई कई इच्छा नथी एम कहो ना तो लोको ने एवो केवो माने, एवो होय? आम साव ड्राई ड्राई छे, कोई रस ज नथी कोई बात में, नीरस। है बोलो भाई, ये जगत नो रस जेने लाग्यो छे इने आत्मा नो रस नहीं लाग्यो, अने जेने आत्मा नो रस लाग्यो छे इने जगत नो रस नहीं लाग्यो, सिंपल वस्तु छे। है तो लोभ प्रत्ये नहीं लोभ, कोई पण जात नो, इच्छा आत्मा नी घातक वस्तु छे, बराबर? एटला माटे अमने कोई पण वस्तु पामवानी इच्छा नथी, एम ख्याल में आवे? ऊंचो जवू होय तो हळवू रहेवू पड़े, भारे वजन थी ऊंचो जवातो नथी। तो कयो भार अपना माथे छे? वासनाओ ने इच्छाओ नो भार अपना माथे छे। तो जो सौथी ऊंचो टॉप ऑफ द वर्ल्ड जवू होय तो शू करवू पड़े? आहा, लोभ प्रत्ये नहीं लोभ, बराबर? अने पछी शू करवानू? समान जो, बराबर? बद्दी वस्तु जाणवा जेवो बधु, लेवा देवा जेवो कई। आपणो जगत म्यूजियम छे ने, म्यूजियम તો મ્યુઝિયમમાં શું લખેલો હોય? ઓનલી ફોર જો, જો કેવલ, ટચ નહીં કરતા, અડતા નહીં, અને ઘરે તો ભૂલીને લઈ જતા નહીં. બરાબર, આ જગત એ મ્યુઝિયમ જ છે, જોવાની છૂટ છે, એ પણ સહેજ જોવાય તો, પણ બહુ આમ અડતા નહીં અને અડીને ઘરે લઈ જવાની ઈચ્છા તો કરતા નહીં. કેમ કે એક વસ્તુની ઈચ્છા જ્યારે કેટલા કેટલા ભાવમાં અટકાવે છે તો પછી બાકી બધી અનંત વસ્તુની ઈચ્છાનો શું થશે? મને તો એટલો ખ્યાલમાં આવે ને કે પેલા શેઠને કઈ ઈચ્છા હતી? પાણી પીવાની ઈચ્છા હતી ને, અને પાણી પીવાની ઈચ્છાને લીધે મર્યો. તો કઈ જગ્યાએ ગયો? દેડકાની પર્યાયમાં ગયો. એક ઈચ્છાની તીવ્રતા એને દેડકા બનાવી દે તો આપણી અનંત ઈચ્છાથી આપણો શું થશે? અને આ બાબતમાં વાંચો, શાસ્ત્રો વાંચો, દરેક પ્રકારના ભાવો બતાવે છે કે કયા કયા ભાવથી શું શું થાય છે. બરાબર, તો સૌ પદાર્થનો જ્ઞાતા, અલિપ્તતા અને કદાચ જો બહારમાં પ્રવૃત્તિ ચાલતી હોય તો પોતાનો કઈ એમાં ઇન્વોલ્વમેન્ટ ના રાખે, બને ત્યાં સુધી એને જ્ઞાતા દ્રષ્ટાપણાનો અભ્યાસ કરે તો જે કશાયોની આમદાની થઈ રહી છે સંસારની, એ બધું સંસારની આમદ અટકશે અને મોક્ષનો કઈ કામ શરૂ થશે. બરાબર, સમજા કે નહીં સમજા? સમય તો બહુ ઝડપથી જાય છે, હું આમાં કઈ નવાઈ નથી, હું નિર્ધારિત લક્ષ્યથી હંમેશાથી પીછે જ રહું છું, પણ મારો લક્ષ્ય એ હોય છે કે ભાઈ જેટલો આપણે સમજીએ ને એટલો થોડુંક અંદરમાં બેસે. બરાબર, આટલી ચર્ચા આપણી થઈ, કાલ તો અપૂરો અવસર થશે નહીં. બરાબર, તમે બધા વાંચજો, એને આગળ પણ ઘણી સારી ગાથાઓ છે. 12મી 13મી ગાથા મેં આગળ મુનિ દશામાં ચર્ચા આવશે, મુનિ દશાની ચર્ચામાં નગ્ન ભાવ, મુંડ ભાવ, પરિચય આદિની વાત આવશે. પછી 13મા નંબરની ગાથામાં તમે ત્યાંથી વિતરાગી દશાની વાત થઈ જશે, પછી અરંત દશાની વાત આવશે અને પછી સિદ્ધ દશાની વાત. આમ એ કાવ્ય બહુ જ સહેલું છે, તમે આમ વાંચશો તો પણ તમને બધું ખબર પડશે, પણ એનો રસ કેળવજો. શું કીધું? રસ કેળવજો. રસ કેળવશો ને તો રસ આવશે, નહીં તો જાણકારીનો ભંડાર માત્ર થઈ જશે. બરાબર, તો આ ભાવ સાથે સાંભળજો વિશેષ આપણે કાલે.